एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश पात्रिस मीरा याग्निकनी डायरी लेखक बिंदु भट्ट। मनुष्यनी जातीय वृत्तिने मोटे भागे ढांचामां नाखीने जोवाती रही छे, पण जातीय वृत्ति ए केवल शरीरनो व्यवहार नथी, પણ શરીર દ્વારા થતો લાગણીનો વ્યવહાર પણ છે, સંબંધનો વ્યવહાર પણ છે, મનુષ્યના અન્ય મનુષ્ય સાથે રચાતા સેતુનો વ્યવહાર છે। સ્ત્રી પુરુષના સંબંધને સાધારણ ગણી એ જ સંબંધને જાતીય વૃત્તિના કેન્દ્રમાં મૂક્યો છે, પણ પુરુષનો પુરુષ સાથેનો સંબંધ કે સ્ત્રીનો સ્ત્રી સાથેનો સંબંધ પણ ક્યારેક શરીર દ્વારા લાગણીનો પડઘો પાડતો હોય છે। ગઈકાલ સુધી મનોવિજ્ઞાનમાં કેટલાક સંબંધોને વિકૃતિ રૂપે જોવાતા હતા, એને આજનું મનોવિજ્ઞાન માત્ર વિવિધતા રૂપે જુએ છે। મૂળ વાત તો એ છે કે મનુષ્ય જગતમાં એકલો નથી રહી શકતો, એ કોઈની ને કોઈની સાથે જોડાતો જ જતો હોય છે। એના સંબંધોના વર્તુળો વિસ્તરતા, એકબીજાને છેદતા ક્યાંના ક્યાં જતા હોય છે। ઘણીવાર લાગે છે કે દુઃખનું કારણ વ્યક્તિ માત્ર પોતે નથી, પણ અન્ય વ્યક્તિઓ સાથેના એના સંબંધો છે, અને આ સંબંધોની સપાટી સ્થિર રહેતી નથી। સંબંધોથી ઊભી થતી લાગણી અને લાગણીમાંથી જન્મતા આઘાતો એ સમાજમાં રહેતા મનુષ્યની ઓળખમાં અગત્યનો ભાગ ભજવે છે। ફાયર જેવી ફિલ્મમાં શબાના આઝમી અને નંદિતા દાસ જેવી અભિનેત્રીઓએ પોતાની ભૂમિકાઓની સમસ્યાઓ અને એકલતામાંથી માર્ગ કાઢતા જે રીતે લાગણી સાથે શરીરોના માધ્યમનો ઉપયોગ કર્યો છે, એમાં શરીરનું માધ્યમ જાતીય વૃત્તિ પ્રગટ કરવાને બદલે બંને નિરાધાર મનુષ્યોની લાચારી અને કરુણતાને વધુ પ્રગટ કરે છે। પરંતુ આપણો સમાજ હજી સ્ત્રીના અન્ય સ્ત્રી સાથેના શરીરના માધ્યમથી કે પુરુષના અન્ય પુરુષના શરીરના માધ્યમથી થતા લાગણીના આવિષ્કારને સમજવા અને જાતીય વૃત્તિની પાર રહેલા મનુષ્યના અન્ય મનુષ્ય સાથે સેતુ રચવાના સામર્થ્યને જોઈ શક્યો નથી। ક્યારેક મનુષ્યના જાતીય જીવનના આવા ઊંડા ખૂણાઓને નવલકથાકારો હાથમાં લેતા હોય છે, ત્યારે એને પામવા માટે આપણે વિશેષ પ્રયત્ન કરવો પડે એ સ્વાભાવિક છે। ગુજરાતી સાહિત્યમાં બિંદુ ભટ્ટે એની પહેલી નવલકથા મીરા યાજ્ઞિકની ડાયરીમાં જાતીય વૃત્તિનો અને એ દ્વારા મનુષ્યના જીવનમાં સંબંધોમાંથી જન્મતી દુઃખની દિશાઓનો ન સમજાય એવો અર્થ ઊભો કરવા ચાહ્યો છે। જન્મભૂમિ પ્રવાસી રવિવારની પૂર્તિમાં આ જ લેખકની બીજી નવલકથા અખે પાત્રથી હવે ગુજરાતને પૂરતા જાણીતા થયા છે। મીરા યાજ્ઞિકની ડાયરી નવલકથા કાલ્પનિક પાત્રની ડાયરીના રૂપમાં લખાયેલી છે। અહીં તારીખવાર નાની નાની નોંધો છે, અને નોંધોમાં રજૂ થયેલી વિતકથી કથા બંધાતી આવે છે। અમદાવાદની યુનિવર્સિટી હોસ્ટેલમાં રહી મીરા સંશોધન સાથે પીએચડીની તૈયારી કરે છે। મીરાનો ઉપરનો સંબંધ હોસ્ટેલની અન્ય છાત્રાઓ સાથે છે, પણ એનો અંદરનો સંબંધ વૃંદા અને ઉજાસ સાથે બંધાય છે। છતાં બંને સંબંધો વૃંદાનો અને ઉજાસનો કઈ રીતે મીરાના જીવનને ગૂંગળામણ અને આઘાત સુધી લઈ જાય છે એની કથા એમાંથી ઊભી થાય છે। મીરા તકતા સ્ત્રીની દીકરી છે, એટલે એક અભાવનો ખૂણો તો મીરામાં પડેલો છે। મીરાને કોઢ છે, છતાં એણે પોતાની છબીને જરાય ચહેરા વગરની જોવાની ટેવ પડી છે, એના અભાવનો બીજો ખૂણો છે। મીરા નવાનગર જેવા નાના સ્થળને છોડી માંથી અલગ થઈ હોસ્ટેલમાં રહી છે, એના અભાવનો ત્રીજો ખૂણો છે। આથી શાળામાં વૃંદા નામની જે શિક્ષિકાએ એને લાગણીથી હૂંફ અને વિશ્વાસ આપેલા, તે શિક્ષિકા વૃંદા એની હોસ્ટેલમાં વધુ અભ્યાસ માટે મીરાની જ રૂમમાં સાથી બનીને આવે છે। વૃંદા પાસે પાછો નિશાળના પરિણિત આચાર્ય કમાણી સાહેબ સાથેનો પોતાના પૂર્વ સંબંધના ઊંડા સંસ્કાર છે. આ સંજોગોમાં મીરા અને વૃંદાને શરીરોના માધ્યમ લાગણીના આસક્ત સંબંધમાં ખેંચી જાય છે, પણ બંનેનો સંબંધ ન સમજાય એવી ભૂમિકા પર મુકાય છે. એક બાજુ ડૉક્ટર અજીત તરફ ઢળતી વૃંદાનો ઓસરતો સંબંધ મીરા સાંખી નથી શકતી, તો બીજી બાજુ મીરા પોતે પણ કવિ ઉજાસ તરફ જાણે અજાણે ખેંચાણ અનુભવે છે. મીરાને વૃંદાની આસક્તિ છૂટતી નથી અને કવિ ઉજાસની આસક્તિ વળગતી આવે છે. આ ખેંચતાણમાં કવિ ઉજાસનો મીરા સાથેનો લગભગ બળાત્કાર કહી શકાય એવો વ્યવહાર મીરાના જીવનના સુંદરને કચડીને ચાલ્યો જાય છે. વૃંદાની ઉદાસીનતા અને ઉજાસની આક્રમકતા મીરાને સંબંધોની કરુણતાની ખાતરી કરાવે છે. મીરા યાજ્ઞિકની ડાયરી એક બુદ્ધિજીવી સંવેદનશીલ નારીની સંબંધોને સમજવાની મથામણને રજૂ કરે છે, અને એમ કરવામાં નવલકથાકારે જર્મન કવિ રિલ્કેથી માંડી દોસ્તેવસ્કીનો આધાર તો લીધો છે, પણ અનેક કલાઓનો આધાર પણ લીધો છે. હિન્દી સાહિત્યની જાણકાર નાયિકા હોવાથી હિન્દી રચનાઓનો પણ સંસ્કાર એમાં ભળ્યો છે. ડાયરીના સ્વરૂપમાં વાત કહેવાતી હોય એ પ્રકારે લખાયેલી આ નવલકથા આપણી થોકબંધ બહાર પડતી ધંધાધારી નવલકથાઓ વચ્ચે ખાસ્સું ધ્યાન ખેંચે છે. બિંદુ ભટ્ટે બે સ્ત્રીઓ વચ્ચેના સજાતીય સંબંધોને લગતો વિષય પડકારરૂપે લીધો છે, એટલો જ પડકારરૂપ ડાયરી સ્વરૂપમાં નવલકથા લખવાનો એમનો પ્રયત્ન પણ છે.